આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ગયા વર્ષના અંત સમયે અચાનક જ ચીનના વુહાન વિસ્તારમાં એક ચેપી વાયરસ ફેલાય છે. જોત જોતામાં એનો ફેલાવો વધતો જાય છે. એટલું જ નહીં, એ એક જીવલેણ રોગ સાબિત થવા માંડે છે. પહેલાં તો માત્ર સામાન્ય ફ્લુ જેવા લક્ષણ હોવાને લીધે એને ફ્લૂ માની બેસવાની ભૂલ થાય એ સ્વાભાવિક છે. પણ પછી કોરોના વાયરસના આ ચેપને, COVID-19ને વધતો અટકાવવાની મહેનત શરૂ થાય છે. હજારો લોકોનો ચીનમાં ભોગ લેવાય છે. પછી ધીમે ધીમે આ રોગ અન્ય દેશોમાં પણ વિસ્તરતો નોંધાય છે. ચીન, પછી કોરિયા, પછી ઈરાન અને પછી તો ઇટલીમાં એનો ચેપ ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ હવે એને એપિડેમિકમાંથી પેન્ડેમિક, વિશ્વવ્યાપી મહામારી તરીકે જાહેર કરે છે. તમામ દેશો માટે આ રોગને ફેલાતો અટકાવવો એ જ્યારે સૌથી અગત્યનું બની ગયું છે, ત્યારે ચાલો આજે આપણે વાત કરીએ ડૉક્ટર નીલા પારગી સાથે, જે છેલ્લા 35 વર્ષથી મેલબર્નમાં જીપી તરીકે લોકોની સારવાર કરી રહ્યા છે, અને ડૉક્ટર નિર્જરી પંડિત સાથે, જે એ જ કામ વર્ષોથી સિડનીમાં કરી રહ્યા છે.
SBS ગુજરાતી બુધવાર અને શુક્રવાર સાંજે 4 વાગે કે પછી ઓનલાઈન કોઈ પણ સમયે.
સામાન્ય રીતે શિયાળો આવતા જે શરદી તાવ લોકોને થતા જોવા મળે છે, એવા જ કંઈક લક્ષણો છે COVID-19, કોરોના વાયરસ ડિસીઝના. એ વિશે થોડી સ્પષ્ટ અને વિગતવાર માહિતી આપવા માટે ચાલો આવકારીએ ડૉક્ટર નીલા પારગીને. નીલાબેન, હું જેલમ હાર્દિક, SBS ગુજરાતીમાં તમારું ખૂબ સ્વાગત કરું છું. નીલાબેન, અત્યારે COVID-19 ઓસ્ટ્રેલિયામાં પણ ફેલાવા માંડ્યો છે, તો એ વિશે તમારા જેવા તબીબ જો અમારી થોડી મૂંઝવણ છે એ દૂર કરે તો અમારા માટે બહુ જ મોટી વાત હશે. નીલાબેન, અમને ખાસ પ્રશ્ન એ છે કે ફ્લૂ અને કોરોના વાયરસના લક્ષણો સરખા છે?
હા, ફ્લૂ અને કોરોના વાયરસના લક્ષણો લગભગ સરખા છે, પરંતુ કોરોના વાયરસ એકદમ ઝડપથી શરીરમાં પ્રસરે છે, ખાસ કરીને ફેફસામાં વધારે અસર થાય છે.
તમે કહ્યું એમ, જો એના અને ફ્લૂના લક્ષણો સરખા હોય તો ફ્લૂની રસી મૂકાવવાની જે વાત ચાલે છે, એટલે અત્યારે જે સરકાર વાત કરી રહી છે કે શિયાળા પહેલાં જ ફ્લૂની વેક્સિન મૂકાવી લેવી, તો એવું શા માટે?
ફ્લૂની વેક્સિન સામાન્ય રીતે માર્ચ કે એપ્રિલમાં ઉપલબ્ધ હોય છે. શિયાળાની શરૂઆત થતાં જ વેક્સિન લેવાથી ફ્લૂ થવાની શક્યતા ઓછી રહે છે અથવા તો અસર પ્રમાણમાં ઓછી થાય છે.
ફ્લૂની આ વેક્સિન લેવા માટે શું કરવાનું રહેશે અને કોને કોને, કયા પ્રકારના લોકોને એ નિઃશુલ્ક મળી શકે?
ફ્લૂની વેક્સિન માટે જીપીનો સંપર્ક સાધવો જરૂરી છે. જે વ્યક્તિની ઉંમર 65 વર્ષથી ઉપરની અથવા તો તેનાથી વધારે હોય તે બધાને વેક્સિન ફ્રી છે. તદુપરાંત જે લોકોને આસ્મા અથવા તો બીજી કોઈ પણ એવી બીમારી હોય કે જેના લીધે વાયરસની સાથે સામનો કરવાની તેમની શક્તિ ઓછી હોય તેમને પણ ફ્લૂ વેક્સિન ફ્રી છે.
નીલાબેન, આમ તો તમે વાત કરી કે આના સામાન્ય ફ્લૂ પ્રકારના લક્ષણો હોય છે, પણ એવું શું ખાસ જોવા મળે તો વ્યક્તિએ જીપીનો સંપર્ક કરવો જોઈએ?
ગળું દુખતું હોય, ખાંસી હોય અને તાવ આવતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તરત જ જીપીનો સંપર્ક કરવો. જો જીપીનો સંપર્ક ન થઈ શકે એમ હોય તો હોસ્પિટલમાં જવું, જેથી તાત્કાલિક ઉપાય થઈ શકે. ખાસ કરીને 65 વર્ષની ઉંમરની ઉપરની વ્યક્તિ અને જે વ્યક્તિને શ્વાસોશ્વાસની બીમારી, હાર્ટની બીમારી અથવા તો ડાયાબિટીસ જેવી બીમારી હોય તેમને માટે તાત્કાલિક ઉપાયની જરૂર છે.
હવે દરેકના મનમાં જે ખાસ મૂંઝવણ હોય એ કે આસપાસ દેશમાં ક્યાંક ક્યાંક કોરોના વાયરસ ફેલાયેલો જણાયો છે, તો તમારામાં એનો ચેપ ન આવે એ માટે શું સાવચેતી રાખવી જોઈએ? અને ધારો કે તમને કે કોઈ તમારા ઘરનાને કોરોના વાયરસ પોઝિટિવ છે એવી ખબર પડે, તો એના ઈલાજ માટે તમારી શું સલાહ છે?
હાલ આ વાયરસ એકબીજાના નજીકના સંપર્કથી ફેલાય છે. તે તમારા હાથ અને કપડાં પર 10-12 કલાક જીવી શકે છે અને આ દરમિયાન સંપર્કથી શરીરના ભાગો પર જેમ કે હાથ, મોઢું અથવા તો શ્વાસમાં વાયરસ જાય તો બીમારી લાગી જવાની શક્યતા વધારે છે. જેથી વારંવાર હાથ ધોવા તેમજ બને તેટલા એકબીજાનો સંપર્ક ઓછો કરવો જરૂરી છે.
આપણે આભાર માનીએ નીલાબેનનો અને આગળ વાત કરીએ નિરીબેન સાથે. નિરીબેન, અમે ફ્લૂ અને કોરોના વાયરસના સિમ્પટમ્સ વિશે તો વાત કરી વિગતથી, તમારા માટે અમારે બીજા એક બે ખાસ પ્રશ્નો હતા કે શું કોઈ વ્યક્તિને ફ્લૂ અને કોરોના વાયરસ બંને એક સાથે એક સમયે થઈ શકે ખરા?
હા, થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને અસ્થમા પહેલેથી હોય કે ડાયાબિટીસ પહેલેથી હોય કે એ લોકો કીમોથેરાપી પર હોય કે હાર્ટના પ્રોબ્લેમ હોય અથવા પ્રેગ્નન્સી હોય કે ન્યૂબોર્ન બેબી હોય, આ જે લોકોની ઇમ્યુનિટી થોડીક ઓછી હોય રૂટીન માણસ કરતાં, એ લોકોને બંને માંદગી સાથે થઈ શકે છે. રૂટીન હેલ્ધી પર્સનને પણ ઘણીવાર બે ભેગા થઈ શકે છે, ડિપેન્ડિંગ કે એ લોકો કેટલા લોકોના કોન્ટેક્ટમાં આવ્યા જે લોકોને બંને વસ્તુ, કોઈકને ફ્લૂ હતું કોઈકને કોરોના હતું એવી રીતે. એટલે ઓવરઓલ તમારું કેટલું એક્સપોઝર છે અને તમારી કેટલી ઇમ્યુનિટી છે એના બેઝિસ પર તમને બંને થઈ શકે કે નહીં.
એટલે ફરી એકવાર મારી સમજને થોડી સ્પષ્ટ કરી લઉં કે ફ્લૂ અને કોરોના વાયરસના લક્ષણો ઘણા બધા મળતા આવે છે, છતાં પણ બે જુદા છે અને એ બંને એક સાથે એક સમયે એક વ્યક્તિને થઈ શકે છે ખરા?
ચોક્કસ.
નિરીબેન, જો કોઈને એકવાર કોરોના વાયરસનો ચેપ લાગી ગયો અને પછી એ મટી ગયો એટલે કે એનો ઈલાજ પણ થઈ ગયો છે, તો શું ફરીવાર એ જ વ્યક્તિને કોરોનાનો ચેપ બીજી વાર લાગી શકે?
હા, એ પણ લાગી શકે. યુઝ્યુઅલી આપણને શું થાય, શરદી ઉધરસ થાય, ફ્લૂ થાય, પછી એકાદેક વર્ષની ઇમ્યુનિટી મળી જાય, વેક્સિનથી આપણને એકાદેક વર્ષ ઇમ્યુનિટી મળી જાય. હવે કોરોના આ ટોટલી નવું માંદગી છે, એટલે નવી ટાઈપના વાયરસ જે આપણને પ્રાણીથી આવ્યા છે પહેલી વાર આ વર્ષે, એ વાયરસ કઈ રીતે બિહેવ કરશે એનો બહુ ખ્યાલ નથી. હવે એક કે બે કેસ એવા જણાયા છે કે જે એક ચાઇનામાં અને એક ઇટાલીમાં, કે જે લોકો પહેલું અઠવાડિયું થોડી શરદી ઉધરસ ને પછી મટી ગયું સાવ, ને પછી બીજે અઠવાડિયે એ લોકોને થોડીક વધારે માંદગી થઈ. હવે આ કેસમાં આપણે એમ કહી શકાય કે એ કોરોના વાયરસ પૂરેપૂરું મટ્યું નહોતું, પણ એ લોકોને એમ લાગ્યું કે મટી ગયું. જનરલી મોસ્ટ પીપલ જે લોકોને આ તકલીફ થાય છે એ એક બે વર્ષ લગી તો ન થવું જોઈએ એવું એપિડેમિયોલોજીસ્ટનું માનવું છે. અને જો ફ્લૂ વેક્સિન લેવાતું હોય તો ચોક્કસ વહેલી તકે લઈ લો, ખાસ કરીને જે લોકો ઘરડા છે અથવા જે લોકોને આવા બીજા બધા લક્ષણ છે કે જેનાથી એ લોકો ઇઝીલી માંદા પડી શકે, એ લોકોએ આ વર્ષે જરૂર ફ્લૂ વેક્સિન લઈ લેવું જોઈએ.
થેન્ક યુ નિર્જરીબેન, એસપીએસ ગુજરાતીના તમામ શ્રોતાઓને માહિતી આપવા, તમારો સમય ફાળવવા બદલ હું જેલમ હાર્દિક તમારો ખૂબ આભાર માનું છું.
થેન્ક યુ સો મચ. ઇટ ઇઝ અ પ્રિવિલેજ કે અમે તમને લોકોને અમારા તરફથી જે ગાઈડન્સ કે સપોર્ટ આપી શકીએ જેનાથી સ્પ્રેડ ઓછો થાય એ આપણા બધાના જ હિતમાં છે. અને થેન્ક યુ વેરી મચ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
લાઈક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.